એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદામાં હું કવરેશ વછરાજાની આપ સૌને લઈ જઈશ ઇઝરાયલના હોલોકોસ્ટ મ્યુઝિયમમાં. વર્ષા અડાલજાના ઈસવીસન 2000માં પ્રકાશિત પ્રવાસ વર્ણન નભ ઝુક્યુંમાંથી હિટલરના યહૂદીઓ પરના અત્યાચારને ત્રાદશ્ય કરનાર યાદ વાશેમ રજૂ કરું છું. તોય કિબુત્સ જોવાનું બની ન શક્યું, એ ક્ષમ્ય ગણાય, પણ અહીં આવીને બે જગ્યાએ જવું જ પડે, જેરુસલમ અને હોલોકોસ્ટ મ્યુઝિયમ. યાદ વાશેમ, સોનાલીએ પહેલે જ દિવસે મને કહી દીધેલું, તમે બધે હરીફરી લો, પણ યાદ વાશેમ જવાના હો તો છેક છેલ્લે જ જજો. મેં જોયું નથી, મારાથી જોઈ શકાવાનું નથી, અને હું તમને લઈ પણ નહીં જાઉં, એ ઠીક કહેતી હતી. પ્રવાસના પહેલા જ દિવસે ત્યાં જઈએ તો બાકીના દિવસો પર વિષાદનો ગોરંભો તો રહે જ. હોલોકોસ્ટ, યાદ વાશેમ, હિટલરે કરેલા નિર્ઘૃણ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા યહૂદીઓનું સ્મારક સ્થળ. વિશ્વની આ એકમાત્ર પ્રજા એવી હતી કે જેને સદીઓથી પોતાની ધરતી છોડી દુનિયાભરમાં નિરાધાર બની ભટકવું પડ્યું. હર દેશમાં જુલમની એડી નીચે ખચડાવવું પડ્યું. છેક 5મી-6ઠી શતાબ્દીથી ખ્રિસ્તી બર્બરોએ કસાઈથી એ ભૂંડી રીતે એમને રહેંસ્યા. યુરોપના ખ્રિસ્તીઓએ એમને એવા રંજાડ્યા હતા કે ઇતિહાસમાં એનો જોટો ભાગ્ય જડે. રશિયામાં યહૂદીઓ પર ભયંકર જુલમ અને હત્યાકાંડ શરૂ થયા, જેને પ્રોગ્રોમ કહે છે. 20મી સદીના આરંભ સુધી લોહીલુહાણ પ્રોગ્રોમ ચાલ્યા, જેને માટે શબ્દ છે એન્ટી સેમેટિઝમ. 1933ની 30 જાન્યુઆરીએ જર્મનીમાં હિટલર સત્તા પર આવ્યો અને એણે ન્યુરેમબર્ગ લોઝ નામની રીતસરની સરકારી નીતિ જ બનાવી, જેમાં યહૂદીઓને તેમના દૂષિત લોહી માટે મનુષ્યો તરીકે જીવવાનો કોઈ અધિકાર નહોતો. બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળતા તેણે ફાઇનલ સોલ્યુશન, અંતિમ ઉકેલની નીતિ જાહેર કરી, જેમાં સર્વ યહૂદીઓને ખત્મ કરી નાખવાના હતા. અને આ મહાન અને પવિત્ર કાર્ય માટે જ વિધાતાએ તેને મોકલ્યો છે એમ હિટલર અને નાઝી સૈનિકો માનતા. દ્રઢતાથી પરશુરામે પૃથ્વીને નક્ષત્રી કરવાના શપથ લીધા હતા તેમ યહૂદીઓના સામૂહિક સંહાર ભયંકર ક્રૂર રીતે એણે કરવા માંડ્યો, અને આખી દુનિયા જગતકાજી બનતી મહાસત્તાઓ પણ શાંતિથી એક આખી પ્રજાની કતલેઆમ જોતી રહી. આ નર્મેઘ યજ્ઞમાં જીવતા ઈંધણ જેવા 60 લાખ યહૂદીઓ હોમાયા. દુનિયાની 1/3 ભાગની યહૂદી પ્રજા નામશેષ થઈ ગઈ. આમ તો ઓક્સફોર્ડ ડિક્શનરી પ્રમાણે હોલોકોસ્ટનો અર્થ છે સામૂહિક સર્વનાશ, પણ સાથે જ બીજો અર્થ આપ્યો છે, યહૂદીઓનો થયેલો સામૂહિક સંહાર. એટલે કે બીજા વિશ્વયુદ્ધ પછી હોલોકોસ્ટ શબ્દનો સમૂળો અર્થ જ બદલાઈને યહૂદીઓની કતલેઆમનો પર્યાય બની ગયો. અને અત્યારે અમે યાદ વાશેમ હોલોકોસ્ટ સ્મારક સ્થળ પર જઈએ છીએ. ટૂર કંપનીની પ્રવાસી બસમાં જવાની ઈચ્છા નહોતી. ઘણા સ્થળ ફેરવીને થોડા સમય માટે ત્યાં લઈ જાય, ટોળામાં જોઈ તરત નીકળી જવાનું. યાદ વાશેમ કંઈ સુંદર ઇમારત કે બગીચો નથી કે લટાર મારી નીકળી જવાય. મેં અને ઈલાએ પ્રાઇવેટ ટેક્સી કરી અને સવારે વહેલા નીકળી ગયા. શહેરથી દૂર ઊંચી ટેકરી પર શાંત વાતાવરણમાં મરુભૂમિમાં રચ્યો છે જાણે એક હરિયાળો દ્વીપ. નીચે ખીણમાં અને આસપાસ કાળજીથી વૃક્ષો ઉછેર્યા છે, અને રસ્તા પર છે બે બાજુ પાઇન વૃક્ષની હારમાળા, જે લોકો યાતનાની ધગધગતી ભઠ્ઠીમાં જીવતા ભૂંજાયા એમની રાખ અને સ્મૃતિને અહીં શીતળતામાં પોઢાડી છે. માનવ ઇતિહાસની સૌથી ઘૃણાસ્પદ અને અત્યંત શરમજનક ઘટનાને દફનાવી દેવાને બદલે તેનું સ્મારક રચ્યું છે, જેથી દુનિયાને પદાર્થપાઠ મળે કે આવું ફરીથી કદી ન બને. અંધારી ગુફામાંથી આદિ માનવ નીકળીને છેક આકાશમાં ઝગમગતા ચંદ્ર અને ગ્રહો પર પહોંચ્યો. તેની પ્રગતિ અને સિદ્ધિના સોપાનોના અસંખ્ય મ્યુઝિયમ દુનિયાભરમાં હશે છે, પણ માણસ કેટલા પગથિયા નીચે ઉતરતો ગયું તેનું સ્મારક તો કદાચ આ એક જ હશે. વિશાળ પાર્કિંગ એરિયામાં અમારી ટેક્સી ઊભી રહી ત્યારે ત્યાં ઘણા વાહનો હતા. દરેક ક્ષેત્રમાં અત્યંત આધુનિક ટેકનોલોજી ધરાવતા દેશના અત્યંત મહત્વના સ્થળનું મકાન આંખોને આંજી દે એવી ભવ્ય ઇમારત નથી. ચોતરફ વૃક્ષો અને બગીચાની વચ્ચે ઊંચાઈ ઉપર એક વિશાળ મકાન છે, બેઠાઘાટનું અને કબરના આકારનું. ઘાટઘૂટ વગરના ગેલીલીના સમુદ્રમાંથી આણેલા પથ્થરોથી ચણેલું મોટા દરવાજા, જડબે સલાક અંધકારમાંથી બનાવ્યા હોય એવા ઘેરા કાળા લાકડાના. અત્યારે દરવાજા બંધ છે, આ પ્રાર્થનાનો સમય છે. ત્યાં નિયમિત પ્રાર્થના થાય છે, જેને જોડાવવું હોય તે જોડાઈ શકે, પણ ખલેલ ન પડે તેથી પ્રાર્થના શરૂ થઈ ગયા પછી દરવાજા વસાઈ જાય છે. એકબીજા ઓરડામાં જઈએ છીએ, ઘેરી ચૂપકીદી. અહીં છે માત્ર લાંબા કાળા પથ્થરો. જે જે દેશમાં યહૂદીઓની કતલ થઈ તેમનો મૃત્યુ આંક લખાયેલો છે. માર્ટિન ગિલ્બર્ટે સંશોધન કર્યું કે 1 સપ્ટેમ્બર 1939 થી 8 મે 1945 સુધી વિશ્વના 31 દેશોમાં કુલ 56,98,729 યહૂદીઓને રહેસી નાખ્યા. પથ્થરો પર આ આંકડા છે. પોલેન્ડ 3 લાખ, રશિયા 10 લાખ, હોલેન્ડ 1,06,000, જર્મની 1,60,000. આંકડાઓના નાના ટપકામાં વેદનાનો મહાસાગર ઘૂગવે છે. અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા, કોઈ જ પત્તો મેળવી નથી શકાયો. કાળી ફાઇલોમાં નામઠામની યાદી થતી રહી છે. હજી સુધી 20-એક લાખ લોકોના નામ જ શોધી શકાયા છે. કોઈ કુટુંબનો આખો વંશ વેલો જ ખતમ થઈ ગયો, ત્યાં વળી નામ શું ને ઠામ શું? આ માનવ સંહાર દરમિયાન જે લોકો વિંધાયા, ભૂખ ને રોગથી મર્યા, ઝેરી ગેસથી ગુંગળાઈને મર્યા, ખોવાયા, એ સૌની શોધ સતત ચાલતી રહે છે. ત્યાં ફોર્મ મુકાયેલા હતા. તમને કોઈ આવી વ્યક્તિની જાણ હોય તો તમારી પાસે જે વિગત હોય તે ફોર્મમાં ભરીને આપવાનું. ફોર્મમાં વ્યક્તિનું નામ, સરનામું, દેશ, વ્યવસાય, માતા પિતાનું નામ, કાયમી સરનામું, યુદ્ધ સમયે ક્યાં હતા, મૃત્યુનો અંદાજિત સ્થળ, સમય, કારણ, એ બધી વિગતોના ખાના છે. તેમાં દરેક જગ્યાએ વ્યક્તિ એટલે કે પર્સનને બદલે વિક્ટિમ લખ્યું છે. ફોર્મને મથાળે લખ્યું છે યાદ વાશેમ, માર્ટિર્સ એન્ડ હીરોઝ રિમેમ્બરન્સ ઓથોરિટી. એની નીચે આ સંસ્થાનો ઉદ્દેશ્ય લખ્યો છે, એ તમામ શહીદો માટે સમગ્ર માહિતી એકઠી કરવી જેમની હત્યા થઈ છે. જેમણે નાઝી દુશ્મનોનો હિંમતપૂર્વક સામનો કર્યો એવી વ્યક્તિઓ, સંસ્થાઓ, મંડળોએ તમામને નામશેષ કરાયા હતા, કારણ કે તે યહૂદીઓ હતા. સ્મૃતિ માટે મેં એક ફોર્મ લઈ લીધું. હોલોકોસ્ટ મ્યુઝિયમમાં હવે અમે જઈએ છીએ. અંદર પ્રવેશતા જ લાગે કે હિટલરના સમયની કોઈ લાંબી અંધારી ગલીમાં તમે દાખલ થયા છો. કોઈ વિશાળ પ્રકાશિત મોટા ખંડમાં હોલોકોસ્ટની સામગ્રી મૂકી નથી. તમે ચાલતા જાઓ અને બંને તરફ આ માનવ સંહારની અસંખ્ય છબીઓ, પત્રો, અખબારના પાના, ચોપાનિયા, પુસ્તકો, સરકારી હુકમો, વર્ષ, તારીખવાર જુદી જુદી રીતે ગોઠવાયેલા જોવા મળે છે. બ્લેક એન્ડ વ્હાઇટમાં આ સઘળી સામગ્રી, પ્રકાશ આયોજન પણ અંધકારને વધુ ઘેરો બનાવે છે. અહીં ઘણા લોકો છે, પણ શ્વાસોશ્વાસ સંભળાય એવી ઘેરી ચૂપકીદી. માત્ર પદરવ, ક્યાંય દબાયેલું ધ્રુસકું, ઊંડો નિશ્વાસ, તો કોઈકને આંખમાંથી વહી જતા આંસુ. એ કાળી લાંબી દિવાલ પર, દિવાલ જેટલી જ મોટી એક તસવીર, વોર્સો ઘેટ્ટોમાં યહૂદીઓનું ટોળું હાથ ઊંચા કરીને તાબે થઈ ગયાની મુદ્રામાં ઊભું છે, અને એ ટોળાની આગળ 5-6 વર્ષના 2-3 બાળકો ઊંચા હાથ કરીને ઊભા છે, અને એમની સામે બંદૂકની નાળ તાકીને ક્રૂર હાસ્ય કરતા ઊભા છે જર્મન સૈનિકો. કોઈ તસવીરમાં અનાથાશ્રમમાંથી ઢગલાબંધ બાળકોને ટ્રકમાં ભરીને ડેથ કેમ્પમાં સામૂહિક હત્યા માટે લઈ જવાય છે. ઓઝવેટ્સની નજરબંધી છાવણીનું મોટું રેલવે પ્લેટફોર્મ છે. ત્યાં થોડા જર્મન ઓફિસર ઊભા છે અને સામે છે અસંખ્ય પુરુષો, સ્ત્રીઓ, બાળકોનો સમૂહ. આ છે મોતના ખેલની તસવીર. અચાનક ટોળામાંથી થોડાને પકડી આ પ્લેટફોર્મ પર વિંધી નાખે છે અને બચેલાને હવે કોનો વારો છે એના ભય નીચે ફફડતા થોડી વાર ઊભા રાખે છે, પછી ઝપટ મારીને બીજા થોડા. એક ચિત્રમાં હાડપિંજર જેવા શેરીમાં મદદ માગતા હાથ લાંબો કરીને બે સાવ નાના બાળકોની બાજુમાં મજબૂત વજનદાર બૂટ પહેરેલા માત્ર બે પગ જ દેખાય છે. એક ભીંત પર નાના બાળકોએ દોરેલા ચિત્રો અને કવિતા છે. ચિત્રોમાં સરસ ઘર, સૂરજ, રમતા બાળકો, વૃક્ષો અને પતંગિયાઓ છે. ચોતરફ જીવતા હાડપિંજર અને લાશના ઢગલા વચ્ચે રહેતી 12 વર્ષની ઈવાએ ઈશ્વરને પ્રાર્થના લખી છે. ઓ ઈશ્વર, અમને મારતો નહીં. મારે વધુ સુંદર દુનિયા જોવી છે. મારે જીવવું છે ઓ પ્રભુ. અમે બે બહેનો ચૂપચાપ ચાલતા રહીએ છીએ. ક્યાંક પગ અટકી જાય છે તો ક્યાંક નજર માંડી નથી શકાતી. એ લાંબી ટનલ જેવી ગલી લંબાતી રહી છે. બંને તરફ વેદનાનો દસ્તાવેજ ઉખેડાતો આવે છે અને બીજે છેડે બહાર નીકળીએ છીએ અને આંખ તરત અજવાળું ઝીલી શકતી નથી. અહીં અમારી જેટલી મિનિટો જાય છે ટેક્સી ડ્રાઈવર તેનો ડોલરમાં હિસાબ માંડતો રહેવાનો છે. પણ પ્રાર્થના કર્યા વિના કેમ જવાય? પેલા કાળા તોતિંગ દરવાજા હવે ખુલી ગયા છે. 60 લાખમાંથી 15 લાખ જેટલા નાના બાળકો નાઝીઓના ખપ્પરમાં હોમાયા હતા. એમની સ્મૃતિ અહીં સચવાય છે. અંદર આછો પ્રકાશ ગાઢ અંધકારને વધુ ગાઢ બનાવે છે. ઉપર આકાશ જેવો વિશાળ ગુંબજ, એમાં જડ્યા છે કાચ. નીચે પ્રજવળે છે માત્ર 6 મીણબત્તી, જેના હજારો પ્રતિબિંબો આખા ગુંબજમાં ટમટમી ઉઠે છે. નજરબંધી યાતનાધામ છાવણીઓમાં ઇલેક્ટ્રિક ફર્નેસમાં ભૂંજાયેલા લોકોની રાખ અહીં છે. એ યજ્ઞવેદી પર છે અખંડ જ્યોત. આ જ્યોત આવનારી સદીઓ માટે પથદર્શક બની રહે એવી પ્રાર્થના મનોમન કરી અમે નીકળ્યા. બહાર જે રસ્તો છે એનું નામ છે બિન યહૂદી ધર્મ પુરુષોનો પથ. આ કરુણાંતિકા જેમ હત્યાકાંડની છે તેમ માનવતાની પણ છે, શરમની છે અને શહાદતની પણ છે. યહૂદીઓના રક્ષણ માટે જે બિન યહૂદીઓએ જીવ ખોયા તેમનામાંથી જે નામ મળ્યા તેની સ્મૃતિ લીલીછમ રાખવા એક એક નામનું વૃક્ષ વાવ્યું છે. જેમણે જ્યાં નોછાવર કર્યા તેમના કુટુંબીજનો મિત્રોને બોલાવી તેમના હાથે વૃક્ષારોપણ કરાવ્યું છે. દરેક વૃક્ષની નીચે એ નામનું બોર્ડ છે. બાજુમાંથી થોડા પગથિયા નીચે ઉતરતા નાનું ચોગાન છે, ત્યાં પણ આવા સ્મૃતિ વૃક્ષ વાવ્યા છે. ઉપરવાળો સારા નરસાના બે છાવડા કેવા સમતોલ રાખે છે. તાપ આકરો થઈ ગયો છે તોય કેટલાય લોકો અહીં ફરી રહ્યા છે. એક ચિત્રકાર યુવતી મ્યુઝિયમનો સ્કેચ બનાવી રહી હતી. આ સ્મારક સ્થળની સામે છે બગીચો. એની વચ્ચોવચ્ચ શ્વેત પથ્થરની પૂર્ણ કદની મધર મેરીની મૂર્તિ જોઈ થંભી જવાયું. મેરીની મૂર્તિ કે તસવીરમાં હંમેશા એમના ચહેરા ઉપર કેવા વાત્સલ્ય ભાવ જોયા છે. જેરુસલમમાં વધસ્તંભે ચડતા ઈશુના પગ પાસે બેઠેલા મેરીના ચિત્રમાં એમની આંખોની અકથ્ય વેદના સોંસરવી વિંધી જાય છે. પણ અહીં તો મેરી છાતી પર માથું ઢાળી સ્તબ્ધ ઊભા છે. એક નહીં, લાખો પુત્રો વધસ્તંભે ચડે એ માની છાતી ફાટી જતી વ્યથાની શી વાત કરવી? ઈલાએ કહ્યું, આવો ક્રૂર માનવ સંહાર કઈ માં જોઈ શકે? એટલે વ્યથિત માએ માથું ઢાળી દીધું છે.